આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા. યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે કુશળ બનાવવાનો ઉદ્દેશ સાથે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનનો 10મા વર્ષમાં પ્રવેશ. અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે 6,388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે જમ્મુથી રવાના થયો. જાપાને રશિયા સાથે શરતોને આધીન શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી અને મુંબઈમાં પ્રથમ શોરૂમના ઉદ્ઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ટેસ્લાનો ભારતીય બજારમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બેઇજિંગમાં શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓના સાથી સભ્યો સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે ચીનના રાષ્ટ્રપતિને ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના તાજેતરના વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી. આજે સ્કિલ ઇન્ડિયા મિશનની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં શરૂ કરેલા આ મિશનનો હેતુ યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ સંબંધિત કુશળતાથી સજ્જ કરવાનો હતો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ તમામ ક્ષેત્રોમાં વ્યવહારુ, નોકરી માટે તૈયાર કુશળતા દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કૌશલ્ય ભારત ખાસ કરીને મહિલાઓ અને વંચિત સમુદાયોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. અમારા સંવાદદાતા અહેવાલ આપ્યો છે કે કૌશલ્ય ભારત એ કેન્દ્ર સરકારની એવી પહેલ છે જે યુવાનોને કૌશલ્ય સમૂહો સાથે સક્ષમ બનાવીને તેમને વધુ રોજગારલક્ષી બનાવે છે. અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 6,388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે કાશ્મીર ખીણ માટે રવાના થયો. આજે વહેલી સવારે 248 વાહનોના કાફલામાં યાત્રાળુઓ રવાના થયા. આ સમૂહમાં 4,886 પુરુષો, 1,308 મહિલાઓ, 15 બાળકો, 158 સાધુઓ અને 21 સાધ્વીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 2,501 યાત્રાળુઓ આજે વહેલી સવારે બાલતાલ બેઝ કેમ્પ અને 3,887 યાત્રીઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા, જ્યાંથી તેઓ પવિત્ર ગુફાની યાત્રા માટે આગળ વધશે. કાઠમંડુમાં ચીની દૂતાવાસ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા માટે વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે 5,000થી વધુ ભારતીય યાત્રાળુઓ કાઠમંડુમાં ફસાયા છે. નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતી પ્રવાસી અને ટ્રેકિંગ કંપનીઓએ ચીની દૂતાવાસને વિનંતી કરી છે કે તેઓ વિઝા પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના ભારતીય યાત્રાળુઓને કૈલાશ માનસરોવર યાત્રાને સરળ બનાવવામાં મદદ કરે. ભારતીય યાત્રાળુઓ માટે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતી ટૂર ઓપરેટરની સંસ્થા એસોસિએશન ઓફ કૈલાશ ટૂર ઓપરેટર્સ નેપાળના જનરલ સેક્રેટરી પ્રદીપ પંડિતે જણાવ્યું કે ચીની દૂતાવાસ દ્વારા વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે યાત્રાળુઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળ અને ચીનને જોડતા તાતોપાની નાકા અને રાસુઆ નાકા આ વખતે પૂર, વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ કરવામાં આવ્યા છે. આને કારણે કૈલાશ માનસરોવર જતા ભારતીય યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કર્યો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે નેપાળ સરકાર અને ટૂર ઓપરેટર દ્વારા વારંવાર ચીની દૂતાવાસના અધિકારીઓને વિઝા પ્રક્રિયામાં વિલંબ ન કરવા વિનંતી કરી રહ્યા છે, પરંતુ ચીની દૂતાવાસ સકારાત્મક પ્રતિભાવ આપી રહ્યું નથી. વિદેશ સચિવ અમૃત રાયે જણાવ્યું કે તેઓ પોતે ચીની રાજદૂતને મળ્યા છે અને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી છે. ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર સંવર્ધન વિભાગ DPIIT એ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કારની 5મી આવૃત્તિ માટે અરજીઓ મંગાવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આ એક મહત્વપૂર્ણ પહેલ છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિવિધ પહેલ દ્વારા સમર્થન આપે છે, જેમાં કરમુક્તિ, નિયમોમાં છૂટછાટ, સ્ટાર્ટઅપ્સની માન્યતા, ભંડોળની ઉપલબ્ધતા અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કાર કૃષિ, સ્વચ્છ ઉર્જા, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, એરોસ્પેસ, આરોગ્ય, શિક્ષણ, સાયબર સુરક્ષા જેવા ઘણા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આજે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ એનસીસીની સ્થાપનાનું 77મું વર્ષ છે. દેશના યુવાનોમાં ચારિત્ર્ય, સંઘભાવના, સેવાના આદર્શો અને નેતૃત્વ માટેની ક્ષમતા વિકસાવવાના હેતુથી એનસીસીની સ્થાપના કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય યુવાનોને સેવા તાલીમ આપીને અને રાષ્ટ્રીય કટોકટીમાં સશસ્ત્ર દળોને ઝડપથી વિસ્તરણ કરવા સક્ષમ બનાવવા તેમજ દેશના સંરક્ષણમાં ઉત્સાહ વધારવાનો પણ છે. સ્વતંત્રતા પછી સંરક્ષણ મંત્રાલય હેઠળનું વર્તમાન એનસીસી 16 એપ્રિલ 1948 રોજ એનસીસી કાયદા દ્વારા અસ્તિત્વમાં આવ્યું. જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિસંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં મોસ્કોમાં જાપાનના રાજદૂત અકિરા મુટોએ જણાવ્યું કે સ્થિર સંબંધો બનાવવા માટે બંને દેશો વચ્ચેના પ્રાદેશિક મુદ્દાનું સમાધાન કરીને શાંતિ સંધિ કરવી જરૂરી છે. તેમણે જાપાનને રશિયાના સ્વાભાવિક ભાગીદાર અને પાડોશી તરીકે વર્ણવ્યું હતું અને રાષ્ટ્રપતિ પુતિનના સંવાદ માટે મુક્ત વલણને યાદ કર્યું હતું. મુટોએ યુક્રેન સંઘર્ષને ઉકેલવાના અમેરિકાના પ્રયાસોને પણ ટેકો આપ્યો હતો અને સંભવિત અમેરિકા રશિયા શિખર સંમેલનને આવકાર્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ જાપાને પ્રતિબંધો લાદ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા. મુંબઈમાં પ્રથમ શોરૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ટેસ્લાએ તેના મોડલ વાય ઇલેક્ટ્રિક વાહનના લોન્ચિંગ સાથે સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ટેસ્લાને મહારાષ્ટ્રમાં તેની સંશોધન અને વિકાસ તેમજ ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે મુંબઈ માત્ર ભારતની નાણાકીય, વ્યાપારી અને મનોરંજનની રાજધાની તરીકે જ નહીં પરંતુ ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર પણ છે. આજે સવારે ચીની લશ્કરી વિમાનોએ તાઇવાનમાં ઘૂસણખોરી કરી તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 26 ચીની લશ્કરી વિમાનો, 7 નૌકાદળના જહાજો અને 1 સત્તાવાર જહાજ તાઇવાનની આસપાસ સક્રિય જોવા મળ્યા હતા. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અનુસાર ચીનના 26 લશ્કરી વિમાનોમાંથી 21 વિમાનો મધ્યરેખા પાર કરીને તાઇવાનના ઉત્તર, દક્ષિણ પશ્ચિમ અને પૂર્વના હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. તાઇવાનના સશસ્ત્ર દળોએ યોગ્ય જવાબ આપવા માટે તેમના વિમાનો, નૌકાદળના જહાજો અને દરિયાકાંઠાની મિસાઇલ સિસ્ટમો તૈનાત કરી હતી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શિક્ષણ વિભાગનું કદ ઘટાડવાની યોજનાને લીલી ઝંડી આપી છે. 6-3 બહુમતી નિર્ણયમાં અદાલતે નીચલી અદાલતના આદેશને પલટાવી દીધો હતો, જેણે લગભગ 1,400 કર્મચારીઓની છટણી અટકાવી દીધી હતી. મે મહિનામાં અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ મ્યોયોંગ જોને ચુકાદો આપ્યો હતો કે મોટા પાયે છટણી કરવાથી શિક્ષણ વિભાગ ગંભીર રીતે નબળો પડી શકે છે, પરંતુ સર્વોચ્ચ અદાલતનો નવો ચુકાદો ટ્રમ્પ વહીવટીતંત્રને આગળ વધવાની મંજૂરી આપે છે. એક સપ્તાહમાં સર્વોચ્ચ અદાલતમાં ટ્રમ્પની આ બીજી મોટી જીત છે. થોડા દિવસો પહેલા જ અદાલતે ફેડરલ કાર્યબળ ઘટાડવાની તેમની વ્યાપક યોજનાને પણ સમર્થન આપ્યું હતું. ઓડિશાના બાલાસોરની ફકીરમોહન કોલેજની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે. ફેકલ્ટી સભ્ય દ્વારા સતામણીનો આરોપ લગાવીને આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યા બાદ આ વિદ્યાર્થિની એઇમ્સ ભુવનેશ્વરમાં સારવાર હેઠળ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે સાંજે એઇમ્સ ભુવનેશ્વર ખાતે આ વિદ્યાર્થિનીના માતા પિતાને મળ્યા હતા અને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય સેનાની અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે કામરાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોખરે હતા અને સ્વતંત્રતા પછીના દેશની યાત્રાના રચનાત્મક વર્ષોમાં અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું હતું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે તેમના ઉમદા આદર્શો અને સામાજિક ન્યાય પર ભાર આપવાનું વલણ દરેકને પ્રેરણા આપે છે. અંતમાં મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા. યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે કુશળ બનાવવાના હેતુથી શરૂ થયેલા સ્કિલ ઇન્ડિયા મિશનનો 10મા વર્ષમાં પ્રવેશ. અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે 6,388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે જમ્મુથી રવાના થયો. જાપાને રશિયા સાથે શરતોને આધીન શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી. અને મુંબઈમાં પ્રથમ શોરૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ટેસ્લાનો ભારતીય બજારમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.